પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 317-319 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 48.
સાંભળવાના વિકલ્પમાં એમને જોડાવવું પડે છે, ભગવાનની સ્તુતિનો ભાવ આવે તો એમાં પણ જોડાવવું પડે છે, માન માન જોડાય છે. એમના અંતરંગ પરિણમ ને પકડીને વાત કરે છે. અત્યારે તો ભાવની પોતા સાક્ષાત હોય, પ્રત્યક્ષ હોય, અને એમના ભાવોનો જ્ઞાન થતું હોય. ખરેખર તો મનના અંતરંગ પરિણામ છે. બીજાને એમ લાગે કે કેવી તરફ સ્તુતિ કરે છે, પણ એ માન માન જોડાય છે, એમનું અંતરંગ છે. એવા અંતરંગ ભાવોને અનુભવથી સાક્ષાત કરી નાખે છે. જીવજ્ઞાન થતું નથી માટે જોડાવવું પડે છે. આપોઆપ આમાંથી ફલિત થાય છે કે આ સિવાયની રાગ દ્વેષની તીવ્ર રાગ દ્વેષની આવી શકે નહીં, હોય શકે નહીં, હોય તો મુનિ પણ રહી શકે. આપોઆપ આમાંથી ફલિત થાય, પોતે તો અસ્તિત થતી છે. આવા આ સિવાયના ફલાણા મુનિ ન હોય એવી વાતો કરી પ્રમાણે તું બધું આવે છે, પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિ રૂપ લાગે છે. ભલે તે લિંગના પ્રતિક્રમણ આદિના વિકલ્પ મનયોગ્ય ભૂમિકામાં હોય એવા હોય છે. મનયોગ્ય ભૂમિકાનો નાશ કરનારા કે મનયોગ્ય ભૂમિકા નાશ થાય એવા તો હોતા નથી, છતાં પણ પોતાના સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે, સ્વરૂપથી વિરુદ્ધ હોવાને લીધે એ બધા ઉપાધિ રૂપ લાગે છે. એ વિકલ્પનો બોજો લાગે છે, વર્ણાદિ ભાવનો બોજો લાગે છે, બાહ્યકારની ઉપાધિનો બોજો તો મુનિ કદી સ્વીકાર કરતા જ નથી. આખો સમાજ આવીને એમ કહે કે આપ અહીંયા બિરાજો, અડધી કલાક કલાક જો બધાને ઉપદેશ આપો તો સમાજમાં ઘણા લાયક જીવોનું કલ્યાણ થાય ને શાસનનો ઉદ્ધાર થાય ને શાસનનો ધર્મ પ્રભાવ થાય. અમે આ શાસ્ત્ર તો રચો છો તો થોડો ઉપદેશ પણ નિયમિત રીતે આપો. સ્વરૂપમાં ચૈતન્ય વિહારમાં જેની ઘણી વૃત્તિ જામેલી છે એને એટલું પણ બંધન પોસાતું નથી. ભલે ક્યારેક ઉપદેશ આપે પણ ક્યાંય બંધાઈને આપે એ પ્રશ્ન નિરાજ્ય હતો. પ્રમાણે તે બધું આવે છે, વિકલ્પ રાગતા નથી અને સંજનનો અલ્પ રાગ રહ્યો છે તેમાં આવા વિકલ્પ આવે છે, પરંતુ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે એ વિકલ્પો છે તે સ્વરૂપથી વિરુદ્ધ છે. પોતાના મૂળ સ્વરૂપથી વિરુદ્ધ છે અને સ્વાભાવિક પરિણામથી પણ એ વિરુદ્ધતા છે. અંતર્મુખ જે સ્વાભાવિક પરિણામ તેનાથી તે વિરુદ્ધ છે, તે સ્વકષાય પરિણામ છે, બોજાવાળા પરિણામ છે, તેનાથી પણ બોજા રહી પૂર્ણ વિતરાગ ભાવે રહેવાના તે પ્રયત્ન છે, નિરાતો પ્રયત્ન છે. ઉપાધિરૂપ બોજો લાગે છે, સ્વભાવ નિષ્ક્રિય છે, તેમાંથી નિરાજને બહાર આવવું ગમતું નથી. નિષ્ક્રિય જે સ્વભાવ કઈ ક્રિયા નથી, સ્વભાવમાં રાગની ક્રિયા તો નથી, પણ સ્વભાવ તો નિષ્ક્રિય છે. સ્ત્રીકાળી સ્વભાવ ક્રિયા વિનાનો છે અને સ્વભાવ પરિણતિ જે ક્રિયારૂપ છે તે રાગની ક્રિયા વિનાની છે, અથવા કર્તૃત્વ તો ચોથા ગુણ સ્થાનથી ખલાસ થઈ ગયો. સ્વભાવ નિષ્ક્રિય છે, તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. આથી એ વિચાર કરવા કે આવું કાર્ય મુની દશામાં કરવાનું હોય છે, આવું કાર્ય મુનિ કરે છે, આ જીવને કેટલું કામ બાકી છે. આખી જિંદગી અત્યારે હજી મનુષ્યની યોગ્ય ભૂમિકા, આત્માર્થની યોગ્ય ભૂમિકા, ભાવનાની યોગ્ય ભૂમિકા, ત્યાર પછી પુરુષાર્થની યોગ્ય ભૂમિકા વગેરે, સમ્યક દર્શનની ભૂમિકા, ત્યાર પછી તો મુનિનો પુરુષાર્થ ઘણો ઉગ્ર છે. ક્યાં ચોથો ને ક્યાં છઠ્ઠો સાધનો બહુ મોટો ફેર છે. પુરુષાર્થની દ્રષ્ટિએ તો ઘણો ફેર છે, થોડો ફેર નથી પણ ઘણો ફેર છે. છઠ્ઠા સાધમાં સાધક દેતા અને ચોથા ગુણસ્થાનની સાધક દેતા, એમાં ચોથું ગુણસ્થાન તો તદ્દન જઘન્ય થયા પાછા. કેટલું બાકી છે એ સમજી એમ વિચારવા યોગ્ય નથી. આ તો મુનિની વાત છે, આપણને ક્યાં લાગુ પડે એ વિચાર એમ વિચારવા યોગ્ય નથી. કેટલું બાકી છે કે જેથી ત્વરાથી ગતિથી શીઘ્રપણે સામે લાગવું જોઈએ. મોક્ષ માર્ગને તો મોક્ષના ઉપાયને માર્ગની ઉપમા આપી છે. માર્ગ એવું નામ આપ્યું છે, ઉપમા વાચક નામ છે. રસ્તો કાપવામાં ક્રમશઃ રસ્તો કપાય છે, પછી ભલે કોઈ ચાલીને કાપે કે ભલે પછી કોઈ ગેટમાં બેસીને કાપે, પણ ક્રમશઃ જ કપાય છે. ગમે તેટલી તીવ્ર ગતિ હોય કે મંદ ગતિ હોય, એમાં ક્રમ તો પડે છે. એ જે માર્ગનો ક્રમ છે, એ માર્ગ ઘણો કાપવાનો હોય તો ઉગ્રતા અને શીઘ્ર ગતિથી કાપવો જોઈએ. ઘણો માર્ગ કાપવાનો બાકી હોય તો એમ આ બધા ભાવો મુની દશાના વર્ણનનો ચિતાર એવો છે કે નીચેની ભૂમિકાવાળાને ઉગ્રતાની પ્રેરણા એમાંથી મળે છે. ઉગ્રતાની પ્રેરણા આવે એવું વિષય શું કહે છે? સ્વભાવ નિષ્ક્રિય છે, તેમાંથી નિરાજને બહાર આવવું ગમતું નથી. અપ્રિય નિષ્ક્રિય સ્વભાવમાં ફરી જવું છે, એમને ત્યાંથી બહાર આવીને વિકલ્પ કરવો ઘણો બોજો લાગે છે. જરા પણ વિકલ્પ જાણે કરવો જ નથી, કેવળ જ્ઞાન લીધું કે લેશે. આઠમેટમાં કેવળ જ્ઞાન હોય ને પગ મારતા હોય એવા ઉદ્યમમાં પડ્યા છે અને વચમાં વિકલ્પ દખલ ફાવ થયું ભલે શું વિકલ્પ હોય, ભલે મુનિની ભૂમિકા અનુસાર નો વિકલ્પ હોય પણ એમને ફાવતો ભગવાન કદી હાલતા ચાલતા નથી, સીધા લઈમાં જ્ઞાનનું નિર્માણ થાય છે. કૃષ્ણાડી છે ને એની બહાર તો કોઈ સરસ હતા એટલે મનુષ્ય તો હતા નથી, મનુષ્યો જેવો કોઈ પ્રશ્ન અભિજીતનો અંદરનો ભાગ છે. ભગવાન ચૌદરાજી સાંકડામાં સાંકડો ભાગ છે એ ભાગે છે, એ પોળો ભાગ છે કૃષ્ણાડી બહાર. બાકી જે સાંકડો છે અને સિદ્ધિ લીધી સિદ્ધિ એ સંસ્થાય માંથી કોઈ પણ ક્ષેત્રે નિર્માણ થાય છે મનુષ્યમાંથી થાય છે એ વ્યાકરણનો ભાગ છે. એટલે સાંકળો છે સૌથી શુદ્ધિલા સાંકળો છે, બે જગ્યાએ સાંકળો છે. એટલો પટ્ટો આખો ત્યાંથી સમશ્રેણીએ ઉપર જાય છે એ કોઈ મનુષ્ય ખેતી છોડીને દૂરી કરીને પછી ત્યાં ને ત્યાં સ્થિર રહે છે. પછી ત્યાં ઉપર ક્ષેત્રમાં કોઈ ફેરફાર થતો આ ક્ષેત્રે કોઈ સીધા ક્ષેત્રે ગયા ક્યારે કોઈ આ ક્ષેત્રે ગયા એમ નથી. એમને એમ શરીર વિનાનું અશરીરી ચૈતન્ય તત્વ નિરાવરણ ચૈતન્ય તત્વ દ્રવ્યને ભાવે શુદ્ધ શુદ્ધ શિલામાં બિરાજમાન સાદી અનંતપણે પરમાનંદમાં રહે છે. એ ભલે સ્થિર થઈ જતા એમ કહે છે પણ આ તો મુનિને જોઈને કહે છે ગુરુદેવ એ તો હાલતા ચાલતા સિદ્ધ જ જોઈએ છે. અલ્પકાળમાં સિદ્ધ ગતિ પામવાના છે ને અને સિદ્ધ ગતિ ઉપર ઝપટ મારે છે ને એટલે એ તો એમના પ્રયત્નને ભાવિ નૈયમ નહીં છે અત્યારે સ્થિત જોવે છે. આ તો હાલતા ચાલતા સિદ્ધ દશા પ્રાપ્ત કરે એવા સદ્રશ ભાવે અત્યારે છે, એવા સરખા ભાવે અત્યારે છે. તેથી મુનિરાજની વિતરાગતાને જોઈને એમ કહે છે કે હાલતા ચાલતા સિદ્ધ નો એને ખરેલા જ્ઞાની હોય તો પણ એમ લાગે છે કોઈને મનુષ્ય કાયના યુગમાં એવો જ કોઈ પ્રકાર હોય બહુ ખરેલા બહારથી પણ ખરેલા દેખાય. તો મુનિઓ તો ખરેખર ખરી ગયા છે સ્વરૂપમાં, એ ચાલે તો પણ એટલી ધીર અને ગંભીર એમ ચાલે. ત્યારે ગમે ત્યાં ડાફોળિયા મારતા ચાલે છે એવા મુનિઓનો પ્રકાર હલન ચલનનો હતો. નીચે ચાર હાથથી વધારે લાંબી દ્રષ્ટિથી આગળ નહીં જોવાનું, આડું મોડું નહીં જોવાનું પણ સીધું આગળ ન જોવે. ચાર હાથ પર્યંત સારી કોઈ જીવ જીવન ચાલતા પગ નીચે આવીને જ્યારે એ ઘટના છે એટલા અને સ્વરૂપમાં રમણતા કરતા કરતા ચાલે છે. સ્વરૂપની રમણતા એ ચાલે છે, બહારમાં પગલાં ભરે છે, અંદરમાં સ્વરૂપની સ્થિરતા પણ ચાલે છે. નિરાવરણ નિરાવરણ આવરણ નથી, ભાવે આવરણ નથી એટલે જ્ઞાનાવરણ નથી, દર્શનાવરણ નથી, અંતરાય નથી, કોઈ આવરણ નથી, આયુષ નથી, ગોત્ર નથી, નામનું આવરણ નથી, કોઈ નથી. આઠેય કર્મથી નિરાવરણ થયા છે એ દ્રવ્ય નિરાવરણ છે. શરીરનું આવરણ નથી, કર્મથી પણ નિરાવરણ છે, કોઈ સંયોગોનું આવરણ નથી, ભાવમાં કોઈ મલિનતાનું આવરણ નથી. અનંતમય ભાગે પણ કસાય કલંકનો કણ ત્યાં વિદ્યમાન નથી. દ્રવ્ય નિરાવરણ છે અને ભાવે પણ શુદ્ધ પરમાત્મા. સ્વભાવમાં નિષ્ક્રિય છે, તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. મુનિરાજ સ્વભાવમાંથી બહાર આવવું જરાય ફાવતું નથી. કોઈ કાર્ય કરવા જ કરવાની ઉપાધિ વરે એ કેમ બને? કેમ કે એમને સ્વભાવમાંથી બહાર આવવું ફાવતો. ઓછું બોલે છે એટલે તો નામ મુનિ પડ્યું છે, મૌન રહેતા હોવાથી અને બહુ ઓછું બોલે. જેને જે કામ ન ગમે તે કાર્ય તેને ગોજારૂપ લાગે છે, જેને જે કામ અણગમતું હોય એ કામ એના માથે આવે ત્યારે એના માથે ભાર લાગ્યો હોય એવું, વજન મૂક્યું હોય એવું લાગે છે. એ કામ એને કરાણે કરાણે કરવું પડે છે. એમ વિકલ્પ માત્ર મુનિને ગોજારૂપ છે, જરાય બહાર આવવું ગમતું.
આવી હોય છે, આવી રીતે
આપણે જાણીએ છીએ લાયક હોય તો આકર્ષણ થયા વિના આવું તત્વ આયા નિરૂપણ થાય છે. આવા સુંદર તત્વનું આયા નિરૂપણ છે. આ તો નમૂનો મળ્યો છે, ખજાનો કેટલો ભીરો હશે કેનાર પાસે. એનો સંપર્ક કરવો જોઈએ, એનો સમાગમ કરવો જોઈએ, અને જેટલો લાભ લેવાય એટલો લેવો. સૂત્રને લઈને પણ આવાગમનના સાધનો ઘણા હોવા છતાં દૂર ક્ષેત્રોથી જીવો બહુ ભાગ પ્રત્યક્ષ સમાગમથી વંચિત હોય એવી પરિસ્થિતિ નજીક વાળા છે. પરંતુ પ્રત્યક્ષ સમાગમ વારંવાર થાય અને જીવ નિવૃત્તિ લઈને ત્યાં રહ્યા એમને તો એમના પ્રત્યે તો ગુરુદેવનું હંમેશા અનુમોદન રહ્યું જ છે. આપણે નિવૃત્તિ લઈને આવ્યા છે, આયા રહેવાના છે, એ તો અનુમોદન આપતા હોય. કેમ કે પ્રત્યક્ષતાનો ઘણો ફરક છે. સમાગમ એ બહુ મોટી, પ્રત્યક્ષ સમાગમ એ બહુ મોટી જબરદસ્ત વાત, સામાન્ય વાત છે. આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે મુક્તિ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્કૃત અને સત્સમાગમ. બે જ વાત કીધી છે મુમુક્ષુને માટે. શ્રીમુખજીએ અનેક જગ્યાએ આ બે વાત મુખ્યતા કરી છે. એમાં પહેલો નંબર આપ્યો છે પ્રત્યક્ષ સત્સમાગમને, બીજો નંબર આપ્યો છે એમને સત્કૃત. સત્સમાગમ ન મળે ત્યારે પણ સત્કૃત અધ્યયન કરજે. પર્યાયમાં અટકનાર નથી, પર્યાય બુદ્ધિ પર્યાયમાં અટકે છે ને. કોઈ પણ સૂક્ષ્મ જનિત વિકાસ હોય તો એમાં અટકવું બને, બુદ્ધિમાં ઉઘાડમાં એ વગેરે, એમાં હું અટકનાર નથી. હું અગાધ ગુણથી ભરેલો છું, મારામાં અપાર 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 સામર્થ્યનું છે. એ સામર્થ્યનો પણ વિકલ્પ આવે. વિકાર એમને એકરૂપ રહેતો હું દ્રૌપદ સ્વરૂપ છું. મલિનતાનો અંશ ને ગંધ માત્ર નથી એવો હું સિદ્ધ છું, અને પરમ પારિણામી ભાવ સ્વરૂપ છું. પારિણામી ભાવે રહેતો હું સત્ય છું, પરમ ઉપાદે એવા પારિણામી ભાવે હું છું. પરમ એટલે પરમ ઉપાદે. એવા અનેક પ્રકારના વિચારો આવે છે. ભલે વિચારોનો વિકલ્પોનો પ્રકાર અનેક હોય પણ તેના નિમિત્તે ઉપજતી સમ્યક પ્રકૃતિનો તો એક જ પ્રકાર હોય છે. એ શું છે કે જે પ્રકૃતિ છે તે પોતે નિર્વિકલ્પ. મિથ્યાગ્રહ એટલે પોતે જે કલ્પવું છે તેનો આગ્રહ રહેવો, જે રીતે પોતે કલ્પના કરી છે તત્વજ્ઞાનના વિષયમાં, સ્વદ્રવ્યના વિષયમાં, આત્માના સ્વરૂપના વિષયમાં જે કલ્પિત આગ્રહ છે એ જીવને સત્સમાગમ નિષ્ફળ થવાના કારણ બને છે. એટલે એનો અર્થ એ છે કે પોતે જે ધાર્યું છે તેને ગૌણ કરીને ગુરુદેવ એમ કહેતા કોરી પાટી કરી નાખી. કોરી પાટી એટલે પાટીમાં લખાશે નહીં, કોરી પાટીમાં લખાશે પહેલું નથી. કેમ કે પહેલાં જે બુદ્ધિપૂર્વ ગ્રહો છે અને એની બુદ્ધિ જ્યાં સુધી ના ન પાડે ત્યાં સુધી જીવ છોડી શકતો નથી. પણ એટલો અભિપ્રાય રાખે કે જ્ઞાની કહેવા ધારે છે અને હું ધારું છું એમાં શું તફાવત છે એ તો જોઉં, મધ્યસ્થ થઈને તો પણ એને પકડ અથવા આગ્રહ રહે. બધાને એવું જ હોય છે. મેં પેલું શ્રીમદજીમાંથી વાંચ્યું, મોક્ષ મારા માટે આવતું છે, બહુ શરૂઆત મારી છે. વેદાંત આદિ દર્શન કરતા જૈનાગમમાં વસ્તુનું સ્વરૂપ અનંત ગુણ પ્રકાશનું છે. સંસ્કાર પડેલા પૂર્વકર્મને હિસાબે આ કુળમાં આવ્યા ને, કોઈ મફતમાં તો આવું થતો નથી. એમાં પરિણામ કર્યા હોય ત્યારે આવું થાય છે, પરિણામ કર્યા હોય છે એટલે એવા સંસ્કાર પણ હોય છે. એટલે સીધો નકાર આવ્યો લખનારે વેદાંત માંગ્યા નહીં હોય. વેદાંતમાં તો અગાર જ્ઞાન ભર્યું છે અને વેદાંત વાંચેલાનો હોય. વેદાંત નિદાન બધા કાંઈ વાંચેલાનો એનો તો વિસ્તાર ઘણો છે, પણ એક પૂર્વગ્રહ હોય છે. સંપ્રદાય પોતાનો સંપ્રદાય છે એનો પૂર્વગ્રહ હોય છે. વેદાંતમાં તો અગાધ જ્ઞાન છે, એ તો અનાદિજન છે અને એનાથી પછી એક ગણું, બે ગણું, ચાર ગણું નહીં, આના કરતા ડબલ છે એમ નહીં, અનંત ગુણ છે. લખનાર વેદાંત વાંચ્યા નથી લાગતા એમ જ વિચાર આવ્યો. હું બી આગળ ચાલ્યો વાંચતા 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 એમ લાગ્યું એવી એવી હળવી છે કે આમ લખનાર વગર વિચારે લખે એમને એમ કોઈને કાંઈક કહી દે કે ઝાપતી દે એ લખનારની શૈલી થશે. બહુ હળવી, ઘણી સૌમ્ય ભાષા અને એકદમ ઉપયોગથી તોડી તોડી તોડીને લખવું હોય એવી રીતે લખે છે. એમ કાંઈ લખી નાખે છે, ગમે તેમ લખી નાખે છે, ગમે તેને માટે ગમે તેમ લખી નાખે એવું તો પ્રકાર નથી લાગે. એ વળી પાછી હવે વાત આવી તો શું કે એ શું કહે છે, કેવું કહે છે એમને એમને આવે. ચાલતા 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 એ ખ્યાલ આવ્યો કે આમાં કોઈ વિજ્ઞાનનો વિષય છે. એ વિજ્ઞાન થોડું ઋષિનો વિષય હતો, નાની વસ્તુ જીવનું વિજ્ઞાન અને જળનું વિજ્ઞાન. જીવના ગુણધર્મો, જળના ગુણધર્મો, આમાં શું શું છે, કેટલું છે, કેમ કાર્ય કરે છે, કેવી રીતે છે, કુતુલને વસ્તુ એમાં થોડો બીજો ખ્યાલ હોય ગયો કે જો આ વિજ્ઞાન બરાબર સમજાય તો જીવને સુખ કેમ ને જીવને દુઃખ કેમ એવી જે સમસ્યા છે એ સમસ્યા પણ આમાંથી હલ થઈ જાય એવી છે. પછી રસ્તી જાય પોતાનું પ્રયોજન માટે બહુ કામની ચીજ છે. પછી એમાં વધારે રોકાય પણ એવું છે કે મિથ્યા આગ્રહ છે એનો ભાવ ભજ્યા વિના રહે નહીં. તેથી મિથ્યા આગ્રહ ન હોવો જોઈએ એવો જેને ખ્યાલ થાય એને જાગૃતિ રહેવાનો સંભવ થાય. જો ખ્યાલ જ ન હોય તો એને જાગૃતિ કેમ રહેવાય? સ્વખંડપણું, પોતાની મતિ કલ્પનાએ પ્રવર્તવું, પોતાને ઠીક લાગે તેમ પ્રવર્તવું, ભલે દોષ થાય તો પણ ભલે થાય આમ જ કરવું છે, એ પ્રકાર સ્વખંડનો છે. અથવા પોતાના દોષને જરા પણ જોવાની, મટાડવાની ભાવનાથી એનું અવલોકન ન કરવું, એ સ્વખંડપણું છે. દોષ જોવામાં પક્ષપાત રહેવો એ સ્વખંડપણું છે. ખરેખર પોતાનો દોષ છે એટલે એને ગૌણ કરી નાખવો એ પક્ષપાતપણું છે અને એ સ્વખંડપણું છે. નિષ્પક્ષપણે દોષનું અવલોકન થવું એમાં સ્વખંડ છૂટવાનો સકાર છે એમ સમજાય. એ પણ જીવને સત્સંગ થવામાં બહુ બાધક કારણ છે. પ્રમાદ અન્ય કાર્યોમાં લાગવું, આત્મહિતની દરકાર ઓછી રહેવી અને હૃદયના કાર્યોમાં પ્રવર્તમાન રહેવું, જોડાયેલા રહેવું, રોકાયેલા રહેવું એનું આ પ્રમાદ કહે છે. અને તીવ્ર ઇન્દ્રિય વિષયો સંબંધીની આસક્તિ છે, તન્મયતા તીવ્ર થવી, તીવ્ર રસ આવવો પોતાના ઋષિના વિષયમાં, એ પણ સત્સંગમાં બાધા થવાનું કારણ એટલા માટે છે કે એવો વિરુદ્ધરસ ઘણો કેળવાય છે ત્યારે એ વિરુદ્ધરસ વિભાવરસથી વિરુદ્ધ એવો જે આત્મરસ એના પરિણામમાંનો અવકાશ થતી જાય એમ છે. અને અપૂર્વ ભક્તિનો અભાવ, આત્માના પરમહિતનો પ્રસંગ છે એમ જાણીને જો સત્સમાગમમાં અપૂર્વ ભક્તિ ન આવે અથવા ભક્તિની ન્યૂનતા અથવા ક્ષતિ રહે તો પણ સત્સમાગમ ફળવાન થાય નહીં. કેમ કે જેટલી કિંમત આવવી જોઈએ એટલી કિંમત ક્યાં આવતી નથી, એ પણ એને જ્ઞાનની નિર્મળતાથી દૂર રાખે છે. અપૂર્વ ભક્તિ છે જ્ઞાનમાં નિર્મળતા, ભૂમિકાની નિર્મળતા આવવાનું ખાસ કારણ છે. હવે આ બધું તેનો ભાવ એવો છે કે ચાલુ વિશે છે કે આ ચારે પ્રકારનો ભાવ એવો છે કે હું માત્ર જ્ઞાન થયું છું, તેવી અંતરંગમાં સ્વરૂપ સાવધાનીનો અભાવ અને પરભાવની સાવધાની રહેવી છે. આ છે અને તે પ્રભાવો દોષરૂપ હોવા છતાં તેમાં ઉત્સાહપૂર્વક રસ રહેવો તે છે. અંતર સ્વરૂપ અથવા સાવધાનીમાં, અંતર સ્વરૂપ સાવધાનીમાં આત્મરૂપ ઉત્પન્ન હોય તો તે આત્મરસને વશ જ ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા અર્થાત સુખ બુદ્ધિનો અભાવ સહેજે થાય છે, એ પ્રકારના દોષનો અભાવ સહેજે થાય છે અને તેથી એ દોષના અભાવમાં જે સત્સંગનું સફળપણું થવું ઘટે તે થઈ શકે છે. ખાસ વાત એ એમાં પછી બીજી સત્સંગદાતા એવા જે જ્ઞાની કે જે સાક્ષાત પરમાત્મા તુલ્ય છે, ખરેખર તેમના પ્રત્યે અપૂર્વ ભક્તિનો જો અભાવ હોય તો ઉપરના ચારે દોષ સહેજે જ ઉત્તમ હોય છે, અથવા એ ચારે દોષને કરવા માટે આ એક જબરજસ્ત સાધન છે. તેથી જ્ઞાનીનો યોગ પરમ હિતકારી જાણી સર્વાર્પણપણે ઉપાસના યોગ્ય છે. એક વાર સર્વાર્પણ પૂરી અર્પણતા કરવાનો પ્રસંગ આવે તો પણ તે ઉપાસના યોગ્ય છે. જે તે જ્ઞાનીને કોઈ અપેક્ષા નથી તેઓ તો મિત્ર છે, પરંતુ મોક્ષની આવી સર્વાર્પણ બુદ્ધિની સ્થિતિ થયા વિના જ્ઞાનીનો બોધ તેના આત્મામાં પરિણામ પામતો નથી. આ પરિસ્થિતિ આ વાસ્તવિક પરિસ્થિતિ છે. તેવી જ કોઈ વસ્તુ સ્થિતિ છે બીજી કોઈ રીતે પદ સમાગમ હોય તો પણ ફળવાન થવાનો બીજો પ્રસંગ કે અવસર થાય. પરમતત્વ હાથ આવે એવું છે અને એ પરમતત્વ હાથ આવતા બારે અંગ નો સાર એને આવી ગયો આત્મા. બાર અંગ ના શાસ્ત્ર માં અટકવાનું કોઈ પ્રયોજન નથી, શાસ્ત્ર ભણવાની અટક નથી. રાજનીતિ ચૈતન્ય તત્વ ને ગ્રહણ કર, એજ એક કરવાનું છે. બહુ પોતાના વિભાવ થી જુદો કરીને ભલે વિભાવ અનાદિથી એનો પ્રવાહ ચાલ્યો આવે છે તો પણ તારી સત્તા ખરેખર એમાં નથી. જો તું જ્ઞાન સ્વરૂપ છો તો એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતું જ્ઞેય છે અને એ જ્ઞેયની સત્તા જ્ઞાનમાં નથી, જ્ઞાનમાં જ્ઞાનની સત્તા છે. વિષય છે કે જ્ઞાનમાં શું ગણાય છે. પરદ્રવ્યો જ્યારે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે જ્ઞાનમાં શું જણાય છે. સામાન્યપણે એમ કહેવાય કે જ્ઞાનમાં જ્ઞેય જણાય છે, પણ જ્ઞાનમાં જ્ઞેય જણાય તો એ તર્ક આમાં લઈ શકાય છે કે એક જ ચીજને જાણતા એક જ પ્રકારનું પ્રતિબિંબ આવતું નથી. એક માણસ એક ચીજને વગર ચશ્મા એ જોવે છે, પછી ચશ્મા ચડાવીને જોવે છે. ચોખ્ખી આંખ હોય ને ચશ્મા ચડાવે તો ચીજ ઝાંખી દેખાય છે. નંબર વાળો આંખ નો પ્રકાર હોય તો ચશ્મા વગર ઝાંખો દેખાય છે. એ જોનાર તે નો તે થાય, એ ચશ્મા વગર જોવે ને ચશ્મા થી જોવે અને રંગીન કાચ ના ચશ્મા થી જોવે તેની તે ચીજ ને, તો તેની તે ચીજ જેવી છે તેવી ને તેવી દરેક વખતે જણાતી નથી. જો ચીજ જ જણાતી હોત તો તેવી ને તેવી જણાવી જોઈતી હતી. બીજું તે જે ચીજ જણાતી હોય તો તે ચીજ તેવી ને તેવી જણાવી જોઈતી હતી, પણ ખરેખર તે ચીજ જણાતી હતી. તે જે સંબંધીનું જે પ્રતિબિંબ છે જ્ઞાનમાં, ઉઠતું જે પ્રતિબિંબ છે એ જ્ઞાનમાં જણાય છે, એનો અનુભવ થાય છે. એટલે કે જો જ્ઞાનાકાર ઉત્પન્ન થાય છે એનો અનુભવ થાય છે, જ્ઞાનનો જ્ઞેયમાં ખરેખર અનુભવ થતો નથી, પણ જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થાય છે. જો જ્ઞેયનો અનુભવ થતો હોત તો ત્રણેય વખતે એક સરખો અનુભવ થાય, કેમ કે ચીજ એક સરખી જ પડી છે, ચીજમાં ફેરફાર નથી થયો, પણ જોવામાં ફેરફાર થયો છે. પ્રતિબિંબ ઉઠે છે અંદર માગે, ચક્ષુ ઇન્દ્રિયમાં જે જ્ઞાનનો સૂક્ષ્મ છે, જ્ઞાનના પડદા ઉપર જે પ્રકાર આવે છે એ જણાય છે. ચીજ જણાતી ખરેખર આગળ યુક્તિ છે. એટલે ખરેખર વિભાવ છે એ પણ જ્ઞેય છે, અને જ્ઞેય છે એનો અર્થ છે કે જ્ઞેયની સત્તા જ્ઞાનમાં નથી. વિભાવ છે તે ભિન્ન જ્ઞેય છે, પર જ્ઞેય છે એ અભિન્ન અને સ્વજ્ઞેય નથી, કેમ કે જ્ઞાનથી જુદું તે ભિન્ન, જ્ઞાનથી વિલક્ષણ છે જુદું છે તે ભિન્ન છે, અને એ ગુણનું જ્ઞાનમાં જણાય છે. એ ગુણ છે એનો અર્થ કે એની સાથે વિકૃત કરવાનો પ્રશ્ન રહેતો નથી. જો એ ગુણ છે તો એ ગુણ જ રહે છે, પણ ગુણને ગુણ જાણવું જોઈએ. એટલા માટે વેદનમાં લખી દેવામાં આવે કે ભિન્ન પડે કેવી રીતે સમજાવ્યું તો ખરું. ચાલો કે રાગ પર જુદા છે એ યુક્તિથી, તર્કથી, ન્યાયથી, આગમથી સમજી શકાય છે. બુદ્ધિ ગોચર તો થઈ શકે છે કે આ ભિન્ન જ નહીં છે, પણ ભીન પડવું કઈ રીતે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે વેદન છે એનાથી ભીન પડાય છે. વેદન સિવાય ભીન પડવાનો બીજો કોઈ ઉપાય અથવા બીજું કોઈ સાધન છે? જેવું જ્ઞાન વેદન છે, એકનું જ્ઞાનનું વેદન છે, એવું રાગાદીનું વેદન નથી. રાગ છે જીવની અવસ્થાનો ભાવ હોવાથી, તેમાં આકુળતા આદિ હોવાથી એ પણ વેદનનો વિષય છે. જીવભાવ છે ને વેદનનો વિષય છે, અને જ્ઞાન પણ જીવની અવસ્થામાં જીવનો પરિણામ છે અને સ્વયં વેદન સ્વરૂપ છે. જ્ઞાન માટે વેદકતાનો ધર્મ છે. જ્ઞાનને પોતાનું વેદન હોવું, સ્વવેદન હોવું, એ જ્ઞાનનો સ્વધર્મ છે. જો વેદનથી એ ઉકળે તો જ એ ભિન્ન વેદનમાં રહે, અને વેદનથી જ ભિન્ન રહી શકાય, વેદનથી જ ભિન્ન થઈ શકાય, ભિન્ન પડી શકાય. બીજો કોઈ ભિન્ન પડવાનો ઉપાય છે? વિભાવ જે જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાનમાં વેદાતો નથી, જો જ્ઞાનને ભિન્ન વેદવામાં વેદનથી પકડવામાં આવે તો, વેદનથી ગ્રહવામાં આવે તો, નહીતર એ રાગને જ વેદન તરીકે એવી રીતે તન્મયપણે એકત્વપણે વેદે છે કે જ્ઞાન વેદન એમાં તિરોભૂત થઈ જાય છે. પંદરમી ગાથાનો આ વિષય છે. સમયકાળનો પંદરમી ગાથાનો વિષય છે કે જે જીવો જ્ઞેયાકાર અથવા વિશેષ જ્ઞાનમાં આસક્ત છે, વિશેષ જ્ઞાનમાં જીવો વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ કરે છે, ત્યાં એવા શક્ય છે. એટલે કે જ્ઞાન વિશેષમાં જ્ઞેયમાં જે લુબ્ધ છે એવા જીવોને એકાકાર જ્ઞાન વેદનનો સ્વાદ આવતો નથી, અથવા ભિન્ન જ્ઞાનનો એને સ્વાદ આવતો નથી. એને એવો અભ્યાસ થાય છે કે મને જે જ્ઞાનમાં જણાય છે તે વેદાય છે. વસ્તુતાએ જ્ઞાનમાં રાગથી માંડીને કોઈ પરમેયનો પ્રવેશ થવો જ અશક્ય છે. જ્ઞાન જ્ઞાનથી એટલું ઘન છે, નિવૃત છે કે એમાં કોઈ અન્ય ભાવનો કે અન્ય દ્રવ્યનો પ્રવેશ થવો જ અશક્ય છે, કોઈ શક્યતા જ નથી. પણ એ પોતાના જ્ઞાનને ચૂકીને પર વિગતમાં તન્મય થાય છે ત્યારે એને ખરેખર એમ લાગે છે કે મને પર વિદાય છે, મને રાગ વિદાય છે. વસ્તુ કઈ જ્ઞાનમાં આવી શકતો કોઈ આવી શકતું નથી, એની સત્તા નથી, તો એને વેદવાનો પ્રશ્ન પણ રહેતો નથી. વિભાવથી જુદો પડીને ચૈતન્ય તત્વને ગ્રહણ કર, ચૈતન્યપણાને, ચૈતન્યના તત્વને, ચૈતન્યમાં રહેલું જે એનું તત્વ છે એને ગ્રહણ કર. તે પણ એનું ચૈતન્યપણું એને ગ્રહણ કર, ગ્રહણ કરતા વિભાવ થી જુદું પડાશે, જુદું પડતા ચૈતન્ય ગ્રહણ થશે, બે એક સાથે છે. પહેલા આમ થાય ને પછી આમ થાય એવું બધું કાળમાં છે. અને એ જ કરવાનું છે, એકનું જ કરવાનું છે, એ સિવાય બીજું કરવાનું છે, બીજું બીજું કરવાનું છે કઈ છે, આ જ કરવાનું છે. શું કામમાં ટૂંકી વાત લઈ લીધી, કોઈ પણ જીવે આત્મહિત માટે શું કર્તવ્ય છે, કરવા યોગ્ય એવું શું છે, કે વિભાવ થી જુદા પડવું અને ચૈતન્ય નો ગ્રહણ કરવું. પર્યાય સામું જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી, પર્યાય સામું જોઈને પર્યાયમાં ક્યાંય કાંઈ કરવાનું નથી. અથવા ચૈતન્ય જે સ્વભાવ સ્વરૂપ છે એ સ્વભાવ સામું જોવાનું છે. એક પર્યાય ઉપજતા એવા પર્યાય માત્ર ને જોવાનું રહેતું, સ્વભાવ સામું જોવાનું છે. પર્યાય સામું જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી, અથવા પર્યાય સામું જોઈને પર્યાયમાં કાંઈ કરી પણ શકાતો નથી. થાય કે કેમ એમ કહો છો, અમારે તો પર્યાયમાંથી દોષ ટાળવા છે અને પર્યાયમાં ગુણ પ્રગટ કરવા છે. પર્યાયમાં ગુણ પ્રગટ કરવા હોય તો ગુણની શક્તિ બીજરૂપ જ્યાં પડી છે એની સામું જોવું, એટલે એને પોતાના જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે સદા જ્ઞાનમાં લેવું પોતાપણે. એનું પાણી એ રીતે ત્યાં બીજ ઉપર સિંચવાનું છે, ઉપર પર્યાયમાં ક્યાંય સિંચન થઈ શકતું. કેરીમાં મીઠો રસ આવવા માટે મૂળમાં જ પાણી દેવું પડે, મોર આવ્યા હોય એના ઉપર પાણી છાંટે કે થાકી બેઠી હોય એના ઉપર પાણી છાંટે તો બગડી જાય. પર્યાય